हरिः ओम। प्रकरण 13 शब्दनु आध्यात्मिक विज्ञान। हरिओम आश्रम सूरत, तारीख 3/4/1962। आपड़ा शास्त्रों। आ पृथ्वी ऊपर जारे मनुष्यनी हस्ती लाखों वर्ष पहला हसे त्यारे जेने आपने वाणी के शब्द कहिए छे ते प्रचलित ना हता। मनुष्यना शरीरना जे विज्ञान शास्त्रियो छे ते लोकोनु एम मानवु छे त्यारे मनुष्यो इशाराथी पोतानो व्यवहार चलावता। तेवा काळमा शब्दनु केवी रीते मेनिफेस्टेशन थयु ते विषे घणा मतभेद छे। एम कहे छे के वाणी हती पण कया प्रकारनी तेनुं संशोधन थयुं नथी। बीजा केटला कहे छे के भाषा न हती। आपणी संस्कृतिमां फक्त पेरिवेडिक टाइम्स लखवानी पद्धति पण ना हती। पण सांभळीने स्मरणमां राखीने के कंठस्थ करवानी पद्धति हती। श्रुति एटले सांभळीने अने स्मृति एटले मगजमां जेनुं स्मरण थया करे ते। ए रीते आपणा शास्त्रो श्रुति અને સ્મૃતિ તરીકે ઓળખાયા છે। વેદનું જ્ઞાન સ્તૃતિમાં છે, તે પછીથી વિકાસ પામીને સ્મૃતિ થઈ। હવે જ્યારે સ્મૃતિની સ્થિતિ હતી તે પહેલાના કાળમાં જે શબ્દનું જ્ઞાન હતું તે હૃદયસ્થ હતું। જેમ કે માણસને અત્યંત આનંદ થાય છે ત્યારે હૃદયનો ભાવ હૃદયમાં રહે છે, તેમ બહુ આઘાત થાય ત્યારે માણસ બોલી શકતો નથી, ત્યારે આપણે રડાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી એનો ડૂબો હળવો થાય। એનું કારણ એ છે કે શરીરના કોઈ પણ કરણ પર અસર થતી અટકે। એટલે જ્ઞાનની જ્યારે ઉન્નત સ્થિતિ હોય ત્યારે વાણીનો લય થઈ જાય। સાધનમાં પણ જ્યારે સાધક ભગવાનમાં એકાકાર થઈ જાય ત્યારે વાણી લય પામી જાય। એટલે પહેલાના કાળમાં જ્ઞાન ન હતું, લોકો મૂળ હતા એવું જે કહેવાય છે તેવું આપણે ત્યાં નહોતું। કારણ કે આપણે ત્યાં વેદ પ્રગટ્યા તે પહેલા આવી મૂળતા હોઈ ના શકે। વેદના પ્રાગટ્ય જેવી આવી જ્ઞાનની ભારેમાં ભારે સ્થિતિ હોય તેની પહેલાની સ્થિતિ અજ્ઞાનવાળી કેવી રીતે હોઈ શકે? પશ્ચિમના લોકો કહે છે કે લાખો વર્ષ પહેલા મનુષ્ય બોલતા ના હતા, ત્યારે અજ્ઞાન કે મૂળ હતા। પણ આપણે ત્યાં ઋગ્વેદ વગેરે પ્રગટ્યા તે પહેલા ઊંચા પ્રકારની ભૂમિકા હોવી જોઈએ, નહીં તો એવી ભૂમિકા વગર વેદ પ્રગટે નહીં। એટલે એવી સ્થિતિ થયા પહેલા ભૂમિકા ઊંચી હોવી જ જોઈએ। ભારતની આદિ પ્રજા આત્મજ્ઞાનવાળી હતી। અત્યારે પણ જ્ઞાન એકદમ થઈ જતું નથી, એવી ભૂમિકા કે સ્થિતિ પ્રગટે તો જ જ્ઞાન થાય। એટલે આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે વિચારીએ તો એક મત પ્રમાણે હિન્દમાં જે આર્ય પ્રજા આવી તે અમુક જગ્યાએ વસતી હતી, અને ક્યાંથી તે આવી એનું ચોક્કસ ઠેકાણું નથી। એ પ્રજામાંથી પણ 4-5 ફાટા પડીને જુદે જુદે ઠેકાણે વસ્યા, એ સંસ્કૃતિના મૂળ હતા। તેની જે અસરો ફેલાય તેમાં ઘણું સામ્ય નીકળે છે કે મળે છે। એટલે એ ઉપરથી અનુમાન કરી શકાય કે જે મૂળ ટોળીવાળા હતા તે લોકોની પાસે અમુક પ્રકારનું જ્ઞાન હતું, તેમ છતાં એ લોકો ચોક્કસ અનુમાન ઉપર આવતા નથી કે જે પ્રજાને જ્ઞાન હતું તે મૂળમાં કેવી રીતે અજ્ઞાની કે મૂર્ખ હોઈ શકે। જ્યારે ભક્તને જ્ઞાનની ઉન્નત અવસ્થા પ્રગટે ત્યારે એની વાણી લય પામી જાય છે। એટલે ત્યારે જે હશે તેમાંથી અમુક વ્યક્તિ એવી પ્રગટી હોય કે તેમાંથી કોઈ સાધુ થયા હોય, સાધનાની ભૂમિકામાં હોય, અનુભવી હોય, તેવો આવી રીતે જ્ઞાનની દશામાં હોય એટલે વાણી લઈ પામી જાય, એવા તો કોઈક જ હોય. તેથી બધા જ મૂળ હોય એ શક્ય નથી. ત્રણ કેન્દ્રોની સમતામાંથી ઓમ, ત્યારે સમાજનું શું? તે વિશે કોઈ નિર્ણય કરી શકતા નથી. એટલે બુદ્ધિથી વિચારીએ તો સમજાય છે કે ત્યારે વ્યવહાર તો ચાલતો જ હશે ને. તો તે ઇશારાથી ચાલતો હશે અને એમ કોઈક ને કોઈક શબ્દ તો નીકળી પડતો હશે. આપણી સંસ્કૃતિ કહે છે કે ભાષા તો હતી, પણ સૌથી પહેલો જે શબ્દ હતો તે ઓમ નીકળેલ. એનું કોઈ પ્રમાણ નથી, પણ આપણા લોકોએ વિચાર્યું કે શબ્દ ત્રણ ઠેકાણેથી નીકળે, નાભી, કંઠ કે મૂર્ધન્ય. નાભી અને કંઠમાંથી જે નીકળે તે કાને સાંભળીએ, અને મૂર્ધન્યમાંથી જે નીકળે તે સાંભળી શકતા નથી. મૂર્ધન્ય એટલે માથાનો વચલો ભાગ. શબ્દનું સ્ફોટ થવું એ પણ માથાના વચલા ભાગમાંથી થાય છે. કાન સાંભળી શકે તે પણ કાનમાં એવા જ્ઞાનતંતુની રચના છે કે તે બધા જ્ઞાનતંતુ મગજમાં જાય છે અને અંદરની રચનાને બહારના આંદોલનો સ્પર્શ કરે, અને પછી અંદરની રચના બહારના આંદોલનોને પકડી શબ્દ સાંભળી શકે, અને એમ શબ્દનું માથાના વચલા ભાગમાં પણ સ્થળ છે. એટલે શબ્દના ત્રણ સ્થળને લીધે શબ્દ સંભળાતો હશે એમ બધાએ વિચાર્યું. અને જ્યારે માણસ ભગવાનની સાથેના સંબંધમાં હોય ત્યારે આમ તો ત્રણેય સ્થળોમાં સમતા કે સરખાપણું રાખવું, એ પડે જે શબ્દ નીકળે તેમાં એમણે અનુભવ કર્યો તો તે ઓમ ઉચ્ચાર થાય. એમ ઓમ આપણી સંસ્કૃતિનો મૂળ શબ્દ છે. એમ દરેક સંસ્કૃતિમાં મૂળ શબ્દની ઉપાસના થાય છે. મુસલમાનોમાં અલ્લાહ, તેમજ ખ્રિસ્તી જૈન ધર્મમાં પણ આવી ઉપાસના છે. એટલે નાભી, કંઠ અને મૂર્ધન્યમાંના સરખાપણાથી જે શબ્દ નીકળે તેનો સંબંધ શ્વાસમાં હોવાથી અને શબ્દ સમ હોવાથી શ્વાસમાં પણ સમ પ્રગટે છે, અને એમ એ શબ્દ પ્રગટે ત્યારે શ્વાસ પણ સમ હોય છે. એટલે આવી ભાવનાવાળી સ્થિતિમાંથી શબ્દ નીકળે ત્યારે શ્વાસમાં સમ પ્રગટે, અને બંને સૂર્ય ચંદ્ર નાડીમાંથી સરખા પ્રકારનો એટલે કે કંપ વગરનો એકબીજામાં જરા પણ જોશ નથી એવો શ્વાસ વહે છે. તેનો આપણા શાસ્ત્રકારોએ વિચાર કર્યો. શ્વાસનું સમ પ્રમાણમાં વહન થાય તો તેની શી અસર થાય? એનું જ નામ પ્રાણાયામ. એટલે જ્યારે પ્રાણાયામ પ્રગટે ત્યારે આશા, તૃષ્ણા વગેરે મોળા પડે, સાથે સાથે લાગણી, ઉર્મી, ભાવનાથી પણ શ્વાસની સાથે પ્રગટે, અને એટલે શાંતિ, પ્રસન્નતા અનુભવાય છે. અહીં પ્રાણ જેનું ફંક્શન એટલે કે પ્રાણનો ધર્મ આશા, ઈચ્છા, તૃષ્ણા વગેરે પ્રગટાવવાનો છે, તો પ્રાણ જ્યારે ભાવ પ્રગટે ત્યારે સ્થિર થઈ શકે છે, અને એ બધા તે કાળ પૂરતા શાંત થઈ જાય છે. આવી સ્થિતિમાં જ્યારે શબ્દ નીકળે અને તે પાછો ભાવનાવાળો પ્રગટે ત્યારે શ્વાસ એવા પ્રકારનો ચાલે, તેની સાથે બુદ્ધિ પણ સમપ્રકારની થાય છે, અને તેની સાથે સમગ્ર રીતે આપણામાં સમતા પ્રગટતી હોય છે. ઉપાસનાનો ખરો અર્થ, ઉપાસનાનો અર્થ છે પાસે બેસવું. એટલે લોકોની પાસે બેસવું? તો કહે ના, બ્રહ્મ કે ભગવાનની પાસે બેસવું. તે એમ આપણામાં એકધારી ભાવના પ્રગટે એટલે એનું નામ ઉપાસના. એવી ભાવના પ્રગટે ત્યારે પ્રયત્ન નથી કરવો પડતો અને તેવે વખતે મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહમની શુદ્ધિ થયા કરે છે. અને એવી જ રીતે જેમ જેમ ઉન્નતપણે ભાવ પ્રગટે ત્યારે એની અસર આપણા શ્વાસોશ્વાસ અને ફેફસા ઉપર થાય, ત્યારે આપમેળે પ્રાણાયામની સ્થિતિ સર્જાય અને તેમ થતા થતા અંતઃકરણોની શુદ્ધિ થાય છે. શબ્દની ઉપાસના. આમ શબ્દની ઉપાસનાથી આપણા કરણોની વિશુદ્ધિ થઈ શકે છે તે આપણે જોયું. એટલે સારા થવાની પ્રક્રિયા એ પણ ભગવાનના નામની ઉપાસના છે, એમ મેં તમને સમજાવ્યું. પછી તમને જે નામ વહાલું લાગતું હોય તેની ઉપાસના તમારા ધ્યેયને સન્મુખ રાખીને કરો તો મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ ને અહમની વિશુદ્ધિ થયા કરે છે અને તેમ તેમ રાગદ્વેષ મોડા પડતા જાય છે. આ માટે જો શ્રદ્ધા પ્રગટેલી હોય તો જ બને. ગીતા માતાએ પ્રમાણ મૂક્યું છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આપણે વેપાર કરવો હોય તો મૂડી જોઈએ. એકલી મૂડી નહીં પણ આવડત, હૈયા ઉકલત, સાહસ, હિંમત વગેરે જોઈએ. એકલી મૂડીથી ના ચાલે. ગમે તેવા ગ્રાહક આવે તેની સાથે પણ પ્રેમથી સોદો કરો તો વેપાર ચાલે. વળી વાણી પણ મધુર જોઈશે. તેવી જ રીતે મનુષ્યએ ચેતનને અનુભવવું હોય તો ઋષિ મુનિઓએ સરળ અને સહજ પદ્ધતિ જે શોધી કાઢી છે તે છે શબ્દની ઉપાસના. આ મેં તમને ખૂબ ચોખવટથી સમજાવ્યું. સ્મરણથી આપણા કરણો કેમ વિશુદ્ધ થઈ શકે તે પણ ભગવાનની કૃપાથી મેં સમજાવ્યું. નામ સ્મરણની રીત. આ શબ્દોનો ઉચ્ચાર એ માત્ર બોલવાનો જ નથી, પણ એ બોલવાથી આપણા કરણોની વિશુદ્ધિ થાય એવી રીતની સભાનતાથી ભગવાનનું સ્મરણ થાય. ભગવાનનું સ્મરણ થાય અને જ્યારે એ સ્મરણમાં અખંડતા પ્રગટે ત્યારથી સાચી સાધનાની શરૂઆત થાય છે. એટલે સાધનાની ખરી શરૂઆત માટે શબ્દની અખંડતાની મૂળ જરૂરિયાત. શબ્દની ઉપાસનાની શરૂઆત થઈ એ પહેલાના કાળમાં માનવી બીજી સાધના કરી શકે એવી સ્થિતિ ન હતી. ત્યારે આપણા ઋષિ મુનિઓએ આપણા પર કૃપા કરી, કરુણા કરીને આપણને આ સ્મરણનું સહેલું સાધન આપ્યું છે. સંસારમાં માનવીને સંતાપ, દુઃખ ભોગવવા પડે છે અને એમાં શાંતિ પ્રગટાવવા ભગવાનનું સ્મરણ, ભજન, પ્રાર્થના વગેરે એ માટેમાં ઉત્તમમાં ઉત્તમ પ્રકારના સાધન છે. કરી જુઓ તો ખબર પડે. હેતપૂર્વક નામસ્મરણ. માણસને જ્યારે પૈસાની જરૂર પડે અને એની પાસે ના હોય તો ઉછીના પણ લાવીને ચલાવે છે. એટલે જ્યારે ગરજ પડે ત્યારે બુદ્ધિ જાગ્રત થઈ જાય છે. એટલે ખરી ગરજ પ્રગટે તો બુદ્ધિ તે વિષયમાં કામ કરતી થાય છે. તેવી જ રીતે આ ભગવાનના નામમાં એવી ગરજ પ્રગટે તો કામ થાય. ત્યારે શબ્દની ઉપાસના કરવાથી કામ સરે છે. આપણે આ સંસાર વ્યવહારમાં દુઃખ, અથડામણો ભોગવીએ છીએ, મૂંઝાઈએ છીએ, તેવે વખતે શાંતિ પામવાનું જો ખરું સાધન હોય તો સ્મરણ છે. એને માટે આપણને એમ થાય ખરું કે શાંતિ થાય તો સારું. દુઃખ મુશ્કેલીઓ તો સંસારમાં આવવાના જ, અને આપણું મન જો એમાં પરોવાઈ રહેતું હોય તો તેમાંથી મનને નોખું રાખવાને માટે, મનમાં શાંતિ પ્રગટાવવા માટે જો કોઈ સાધન હોય તો એ ભગવાનના સ્મરણનું છે. ભાઈ કરી તો જુઓ. અનુભવીઓએ શોધ નામસ્મરણની ગોળી. અમેરિકામાં આજે ભૌતિક વિકાસ છે ને, તેથી જીવન એટલું બધું ગતિશીલ છે કે જીવનમાં સંઘર્ષણ છે, મનની શાંતિ નથી. એટલે માનવીના મનને શાંત કરવાને માટે ત્યાં મનને શાંત કરવાની દવા ટ્રાન્કવિઝલાઇઝરની શોધ થઈ છે. એ લોકોએ સ્થૂળ રીતે મન શાંત થાય અને એને માટે સ્થૂળ દવાઓ શોધી, પણ એની અસર મર્યાદિત છે. એનાથી કાંઈ કાયમી શાંતિ મળે નહીં અને એની માઠી અસર થાય છે, તે પણ શોધી કાઢ્યું છે. સંસાર વ્યવહારના ઝઘડાઓમાંથી જે ટેન્શન જન્મે છે તેમાંથી મનને શાંત કરવા અનુભવીઓએ કહ્યું છે કે શબ્દની ઉપાસના કરો. આ હકીકત પ્રયોગાત્મક છે. પ્રયોગ કરીને એ લોકોએ કહ્યું છે ત્યારે માનવી આ પોતાને ત્યાં કે સંસારમાં કરી શકતો નથી, કારણ એને પોતાની જાત વિશે વિચારવાને માટે અવકાશ મળતો નથી. એટલે ગુરુ મહારાજના હુકુમથી આ મૌન ઓરડાઓ બનાવ્યા છે. એમાં જે અંદર બેસશે એનાથી ભગવાનનું નામ લેવાયા જ કરાશે અને સાથે એની વૃત્તિઓ પણ બધી ઉભરાશે. પણ બહાર આવ્યા બાદ નામસ્મરણનો અભ્યાસ ચાલુ રખાતો નથી. તેથી વૃત્તિઓમાંથી નિવૃત્તિ કે પરામુખ થવાતું નથી. અમેરિકામાં ટ્રાન્કવિલાઇઝરની ગોળીઓ ખાય છે એ સ્થૂળ ઉપાય છે, એ યોગ્ય નથી. માટે જો આપણે આટલા વિક્ષિપ્ત થઈ જઈએ છીએ તો ભગવાનને પ્રાર્થના નિવેદન કર્યા કરો. બધા કહે છે કે એ રોટલો આપી દેવાનો છે, તો તેમ કહીએ છીએ તે રોટલો આપનારો તો ભગવાન જ છે. અહમ મોડું પાડો. આપણે સંસારમાં કમાઈએ છીએ તે બુદ્ધિ વડે ને? તો કહે કે હા, તો બુદ્ધિ એ ભગવાનની આપેલી છે અને ચેતનની નજીકમાં નજીકનું કોઈ તત્વ હોય તો એ બુદ્ધિ છે, પણ તેના વડે કમાઈએ છે અને ભગવાન જ રોટલા આપે છે એને આપણે સાંભળી સ્પર્શીએ કે જે કંઈ અનુભવીએ તે ભગવાનની ચેતના વડે કરીને, અને એ બરાબર સમજાઈ જાય તો આપણું અહમ મોડું પડી જાય. અહમ મોડું પડી જાય તો બીજા કર્ણોની શુદ્ધિ થાય અને એનાથી પણ ભગવાનની તરફ મન વળે. નામસ્મરણ અમૃત સંજીવની. શબ્દની ઉપાસના એ માત્ર બોલવા કરવાની પદ્ધતિ નથી, પણ હૃદયને વિશુદ્ધ કરવાની અમૃત સંજીવની છે અને કલેશ પામેલા જીવને શાંતિ પ્રગટાવવા તે ઉત્તમમાં ઉત્તમ પ્રકારની દવા છે. અનેક પ્રકારે આપણે ફેંકાઈ ગયેલા હોઈએ, ત્રાસ પામેલા હોઈએ, મૂંઝાયેલા હોઈએ ત્યારે પ્રાર્થના નિવેદન કર્યા કરો અને પછી જુઓ કે તે ખરા સમયે તમને તેમાં ફેર લાગે છે કે નહીં. સંસારમાં દુઃખ મુશ્કેલી તો આવવાના જ, એનાથી તણાવ ને સંઘર્ષણ પણ થવાના જ. તો તેવી સ્થિતિમાં ભગવાનની ઉપાસના એ ઉત્તમમાં ઉત્તમ દવા છે. તે આપણે બધાને સમજીને કરીએ, તે આપણે બધાને સમજીને કરીએ એવી મારી તમને પ્રાર્થના છે. હરિ ઓમ.